તારીખ 27/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 108.
નિર્મળ છે એટલે જ્ઞાન નિર્મળ છે, સમ્યક જ્ઞાનરૂપ જ્ઞાનનું પરિણામ છે. પણ ચારિત્રમાં આંશિક મલિનતા છે. ચારિત્રમાં ઉપયોગ પર પદાર્થને અવલંબે છે ત્યારે અશુદ્ધતા ઉત્પન્ન થાય છે, ચંચળતા ઉત્પન્ન થાય છે અને દુઃખની ઉત્પત્તિ થાય છે. આકુલતાની ઉત્પત્તિ થાય છે. તૃષ્ણા એ કરી ચંચળ છે, પર પદાર્થની અપેક્ષાવાળા એ પરિણામ છે. સાધક દશામાં પણ જ્યાં આત્માની પરિપૂર્ણ સિદ્ધિ થઈ નથી ત્યાં એવા વિભાવ અંશવાળા પરિણામ ઉત્પન્ન થાય છે, ત્યારે એને પર પદાર્થની અપેક્ષા અથવા તૃષ્ણા ભાવ કહેવામાં આવે છે, અથવા પર પદાર્થ પ્રત્યેની આસક્તિનો ભાવ કહેવામાં આવે છે. ચારિત્રમો પૂરતા, દર્શનમો એમાં નથી. એટલે જ્ઞાની અને અજ્ઞાનીના બંનેના સરખા પરિણામ છે એમ ન લેવું. પુણ્ય પાપ રૂપ કલાપ છે, કલાપ એટલે પુણ્ય પાપના અનેકવિધ પ્રકારનો સમૂહ છે, એમાં અનેક જાતના પરિણામ છે. એક સરખા પરિણામ હોય એવું હોતું નથી. તેમાં ઉદ્વેગતા છે, જ્યાં દુઃખ છે ત્યાં ઉદ્વેગ છે, ઉદ્વેગ છે ત્યાં દુઃખ છે. ઉદ્વેગ છે, આકુલતાની ઉદ્વેગ છે, અસંતોષ રૂપ છે અને એમાં સંતોષ ક્યાંય હોતો નથી. અસંતોષ ભાવે એ પરિણામ થયેલો છે. પર પદાર્થમાં તો સંતોષ થવાનો પ્રશ્ન પણ નથી. અને એવા એવા વિલાપ રૂપ છે એટલે એવી એવી પ્રકારની આકુલતા રૂપ છે. ત્યાં પણ વિલાપ કીધો છે, જેમ કોઈ વિલાપ કરે દુઃખથી એવું અહીંયા પણ વિલાપ કર્યો છે. આ પરિણામને આટલું વર્ણન કરીને એવું નથી બતાવવું કે સામાન્ય મિથ્યા દ્રષ્ટિ સંસારી જીવ કરતાં વધારે ખરાબ જાતિના પરિણામ છે એવું અહીંયા કહેવા માંગતા નથી. જેમ મુનિ દશાના કષાયને સ્વંજલનનો કષાય કયો, તો સ્વંજલન એટલે સારી રીતે જલાવે, બળા બાળે, તો બહુ તીવ્ર કષાય હશે ને. ભાવલિંગી મુનિને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે એવા મુનિરાજને કયો કષાય વર્તે છે કે સ્વંજલન કષાય વર્તે છે, તો નામ એવા આવે છે કે જાણે કોઈ નામ તીવ્ર કષાયના સૂચક હોય, પણ એવો અહીંયા અર્થ લેવો જોઈએ નહીં. તો પછી આવું નામ શા માટે આપ્યું? આ તર્ક છે. અહીંયા આવા આવા શબ્દો વાપર્યા કે એમાં અશુદ્ધતા છે, ચંચળતા છે, દુઃખ છે, તૃષ્ણા છે, ઉદ્વેગતા છે, અસંતોષ છે અને આવા બધા વિલાપ છે એની અંદર. આટલા બધા નામ આપ્યા, એમાં શું કહેવા માંગે છે એટલું વિચારવું. કે જ્ઞાનીને પોતાને પરિપૂર્ણ શાંત અકષાય સ્વરૂપ, સર્વોત્કૃષ્ટ શાંત, પરમોત્કૃષ્ટ શાંત સ્વરૂપ છે, એની પાસે થોડો કષાય, થોડો ઉદ્વેગ, થોડી આકુળતા બીજાની અપેક્ષાએ, સામાન્ય સંસારી જીવની અપેક્ષાએ અલ્પ હોવા છતાં એને અલ્પ ગણીને ચાલતા નથી. એને તો એનો બોજો ઘણો લાગે છે. કેમ કે જેની કષાય શક્તિ જીવે છે, જીવંત છે, એને એટલો કષાયનો બોજો નથી અનુભવરૂપ થતો. છે તો ખરો એને, પણ ટેવાઈ ગયેલો છે એટલે એને એનો અનુભવ નથી. જેમ પાંચ મણની ગુણીનો ભાર તો પાંચ મણ જેટલો છે, પણ જે કાયમ ઉપાડે છે એને એટલો નથી લાગતો ને. એ કોઈ દિવસ જિંદગીમાં એક વખત ઉપાડવાનો વારો આવે છે, એ ઘણો બોજો લાગે છે. છે તો જેટલો છે એટલો છે, ઓછો વધારે નથી. એમ જે શાંત પરિણામમાં આવ્યા એને કષાયનો બોજો, એને વિભાવનો બોજો, વિકલ્પનો બોજો, ઉપાધિનો બોજો એને ઘણો લાગે છે, એમ કેવું છે. તો મુનિરાજને પંચમહાવ્રતના પરિણામનો મંદ કષાય થયો. પંચમહાવ્રતના પરિણામ સંયમનો રાગ વિકલ્પ આવ્યો, એને ઘણો બોજો લાગે છે. અશુભ તો ત્યાં છે નહીં, પણ શુભનો ઘણો બોજો. કેટલો? કે સંજલન છે, સારી રીતે એ રાગ એને પોતાને બાળતો અનુભવાય છે. આમ અપેક્ષા છે. બંને થી એટલે સો વિકલ્પ થી અને નિર્વિકલ્પ દશા, બંને દશાથી ચારિત્ર પરિણામ અવસ્થા, ચારિત્ર પરિણામની અવસ્થામાં અવસ્થા પોતામાં દીઠી છે. પોતાના શુદ્ધોપયોગ થી જે સ્વરૂપ રમણતા થઈ, સ્વરૂપ સ્થિરતા થઈ, સ્વરૂપ આચરણ થયું, એ દશા પણ એને પોતાનામાં અનુભવ કર્યો અને સવિકલ્પ દશાનો પણ એને અનુભવ કર્યો. ત્યારે એ શાંતિ પાસે આ અશાંતિ એને ઘણી અસહ્ય લાગે છે અને તેથી તે અશાંતિમાં રહેવા ચાહતા નથી. એનો નિષેધ એટલે આવે છે કે એને દુઃખ જાણે છે, એને કદાપી ઉપાધિ જાણતા નથી. બંને અવસ્થા પોતામાં દીઠી છે, તેથી તેને બંને અવસ્થા વચ્ચેની સરખામણી શું છે, જેને એનું સરખામણીનું જ્ઞાન કહીએ, કમ્પેરેટિવ નોલેજ, એ બંને અવસ્થાનું એને બરાબર અનુભવ ગોચર છે. અને તેથી ભલું આ છે કે તે બંને વચ્ચે શું પસંદ કરવા જેવું છે. તેથી ભલું આ છે કે તું સ્વાનુભવરૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર. તેથી સ્વાનુભવમાં શુદ્ધોપયોગમાં રહેવાનો પ્રયત્ન, પુરુષાર્થ, અભ્યાસ સહજપણે સાધક દશામાં એ પુરુષાર્થમાં આવર્તે છે. કેટલા સફળ થાય એ બીજો વિષય છે. બધાને એક સરખી સફળતા મોક્ષ માર્ગમાં પણ મળતી નથી. કોઈ ઓછા સફળ થાય છે અથવા મંદ પુરુષાર્થમાં આવે છે, કોઈ તીવ્ર ગતિના પુરુષાર્થમાં આવે છે. પણ એનો ઉદ્યમ તો બંને અવસ્થા પોતામાં અનુભવ ગોચર કરી હોવાથી એ શુદ્ધોપયોગમાં રહેવા ચાહે છે. એની ભાવના એ છે કે હવે પછીની અનંત કાળાવધી આત્મતત્વના ભોગવટામાં શુદ્ધોપયોગમાં જ રહો. મુનિ દશા વખતે તો એ મુનિ દીક્ષા અંગીકાર કરતી વખતે દ્રઢપણે પ્રતિજ્ઞા ધારણ કરે છે કે હવે તો હું શુદ્ધોપયોગમાં જ રહીશ, એવી પ્રતિજ્ઞા લે છે. એવો સિદ્ધાંત છે મારો, વિતરાગપણે વિતરાગ ભાવે રહેવાનો મારો સિદ્ધાંત છે અને હું હવે શુદ્ધોપયોગમાં જ રહીશ, એવી જે એને દ્રઢતા આવે છે એટલે પહેલા જ ધ્યાનમાં એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સાતમા ગુણસ્થાને આવે છે. એનું કારણ પણ એ છે કે ઉપાડેનો બહુ જોરદાર છે. પછી જે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે એને ભગવાન એમ કહે છે કે અપવાદ માર્ગમાં છે. મને ત્યાં અને જે શુદ્ધોપયોગમાં છે એ ઉત્સર્ગ માર્ગમાં છે, ઉત્સર્ગ અને અપવાદ એવી બે વાત કરી છે, એ વિષય લીધો છે. વચનામૃતમાં બેન બેન શ્રી લીધો છે એક બે બોલમાં, અને પ્રવચન સારના ત્રીજા અધિકારમાં ચારિત્રનો જે ચરણાનુયોગ સૂચક ચુલિકાનો અધિકાર છે એમ આપણે વિષય લીધો છે. નંબર નહીં યાદ હોય મને, આવું આવું આવે છે એટલો ખ્યાલ હોય, ક્યાં છે પાછું એ ભૂત અમુક સમય નીકળી જાય ને અત્યારે તો, એટલે કોઈને મળી જાય એવું હોય તો જોઈ શકે છે. ઉત્સર્ગને પાછળ 300-400 આસપાસમાં બોલવું મળશે. ગ્રંથનો પરિચય વધારે હોય ને એટલો બધો જલ્દી મળે. ઉત્સર્ગને ઘરે તો પુસ્તક છે, એમાં તો બધો ઓલા વિષય વાત જુદું જુદું છાંટ્યું છે. જ્યારે જ્યારે કોઈ મોક્ષમાર્ગી જીવ પ્રતિજ્ઞા લે છે, પંચમ ગુણ સ્થાન વર્તી દેશ વર્તી શ્રાવક, ત્યારે પણ એની દ્રઢતા સૂચવે છે, બીજી દશામાં પણ એની દ્રઢતા છે. 11માં બોલ છે, મોક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય, દ્રઢતા હોય, દ્રઢતાને આગ્રહ અથવા દુરાગ્રહમાં ન ખતવાય અને દુરાગ્રહને દ્રઢતામાં ન ખતવાય. સામાન્ય માણસો આમાં ભૂલ કરે છે, લોકો વિદ્વાનો ભૂલ કરે છે, પણ એ બધા સામાન્યમાં જાય છે. શું દ્રઢતા છે એ બીજો વિષય છે, એ જ્ઞાન અને આચરણની મજબૂતાઈ બળ સૂચવે છે, અને આગ્રહ છે એ કશાય પ્રેરિત એક દુરાગ્રહ છે, જેમાં બળ કશાય સિવાય, કશાય શક્તિના બળ સિવાય બીજું આત્મબળ એમાં હોતું નથી. અઠાગ્રહ છે એ જુદી જુદી વસ્તુ છે. એટલે કોઈ વાર જ્ઞાનીની દ્રઢતાને કોઈ લઈ જાય છે આગ્રહમાં, ગુણ ને દોષમાં ખતરે છે, અને કોઈ પોતાને દોષ ને ગુણમાં ખતવે છે કે આ અમારો સંયમ છે, એમાં જે અમારા દ્રઢતા છે, દ્રઢતા નથી હોતી ત્યાં દૂર આગ્રહ હોય છે, ભઠ હોય છે, એવું બને છે. બહારનો દેખાવ થી કઈ ખબર પડે નહીં, એ તો પરિણામ પોતાના પોતે જ જાણે સમજે, જ્ઞાની જાણે સમજે. મોક્ષુઓને તથા જ્ઞાનીઓને અપવાદ માર્ગનો કે ઉત્સર્ગ માર્ગનો આગ્રહ ન હોય, અહીંયા શું લેવું છે? પણ જેનાથી પોતાના પરિણામમાં આગળ વધાય તે માર્ગને ગ્રહણ કરે. એટલે જ્યારે જ્ઞાની અપવાદ માર્ગમાં આવે છે ત્યારે પણ આગળ વધવા માટે આવે છે, ને ઉત્સર્ગ માર્ગમાં આવે છે ત્યારે પણ આગળ વધવા માટે જ આવે છે. બે રીતે આગળ વધવામાં જ એનો પુરુષાર્થ કામ કરે છે, એમાં બીજો કોઈ એની અંદર આશય કે હેતુ હતો નથી. અપવાદમાં એટલે રાગ દશામાં આવી જાય છે, રાગ ભાવમાં આવે છે, અશુદ્ધ ઉપયોગમાં આવે છે, શુભ ઉપયોગમાં આવે છે, વ્યવહાર ઉપયોગમાં આવે છે, તો પંચ મહાવ્રત સમિતિ વ્યવહાર સંયમ પાળે છે, એ અપવાદ માર્ગ છે, અને વિતરાગ શુદ્ધોપયોગમાં રહે છે તે ઉત્સર્ગ માર્ગ છે. તો એનો આગ્રહ ન હોય, આગ્રહ નો એટલે હઠથી આવવાનો પ્રકાર એમાં ન હોય, સહજ જ હોય, ભાવના એની પૂર્ણ શુદ્ધિની છે. અહીંયા એ કહ્યું કે તિથિ ભલું આ છે કે તું સ્વાનુભવ રૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર. અલ્પ વિરામ છે અહીંયા. આ અમારું વચન વ્યવહારથી ઉપદેશ કથન છે. આ તો એક વચન વ્યવહાર છે. જે ભાવના છે એ વ્યક્ત કરવામાં આવે છે. તેથી એવા ઉપદેશથી કોઈ શુદ્ધોપયોગમાં રહી જાય એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. એક વચન વ્યવહાર છે, કહેવા માટેનો આદેશ છે, ઉપદેશ છે. પોતાના સહજ પુરુષાર્થ અનુસાર જ દશા પ્રગટ થાય છે, બીજી રીતે દશા પ્રગટ થતી નથી. એમ લેવું છે. પણ જો એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદની હઠ કરે, બેમાંથી એકની હઠ કરે, તો તેને વસ્તુના યથાર્થ સ્વરૂપની જ ખબર નથી. તો એને વસ્તુ સ્વરૂપ કેમ છે એની ખબર નથી. પરિણામના વિજ્ઞાનને જાણતો નથી એમ કહેવું છે. એ પ્રવચન સારમાં પણ એ વિષય લીધો છે. પણ વ્યવહારમાં એવું બને છે. કેવી રીતે બને છે? એક માણસને અનેક ચીજનો વ્યાપાર છે અને એને એ બધી ચીજ વેચીને દુકાન બંધ કરવી છે. તો કોઈ બે વેપારી લઈએ. એમાં એક વેપારી એવો છે કે બધી ચીજનો વેપાર એક સાથે બંધ કરી દે, જે ભાવે ખપે ભાવે લીલામ કરી નાખે, 1 2 3
બરાબર.
પછી ભલે રૂપિયાનો એક પૈસો ઉપજે અથવા મફત ચીજ દઈ દેવી પડે, ખરાબ થઈ હોય કેવી રીતે. પણ મારે કાલે દુકાન ખોલવી નથી, આજ સાંજ પહેલા મારે આ વાત ખતમ કરવી. અને એકની આર્થિક શક્તિ એવી નથી કે લીલામ કરીને માલ વેચે તો પણ પાછળ એની પરિસ્થિતિ સંગીન રહે. તો એ શું કરે છે કે હવે હવે વેચે છે, હવે હવે વેચે છે, તો એને દુકાન મોડી બંધ કરવી છે એમ કહેવાય. પણ એ પરિસ્થિતિ જોઈને વિવેક કરે છે. વળી ચાર ચીજ રહી ગઈ અને ખપતી નથી, તો બીજી ચાર એની સાથે ખપે વેલી આવે, ત્યારે 8 ચીજનો વેપાર કરતો દેખાય, ત્યારે કોઈ એમ કે તો પછી આને બંધ કરવાનું ક્યાં ઈરાદો છે? એને તો વેપાર વધાર્યો, એ વધાર્યો નથી, એ વધાર્યો છે ઘટાડવા માટે વધાર્યો છે. એવી પણ પરિસ્થિતિ બને છે. ત્યાં એને એનો આશય બદલાઈ ગયો છે, એ નજરે એને જોવાય નહીં એમ છે. એમ કોઈ કાળમાં પુરુષાર્થ તીવ્ર વર્તે છે સહજપણે, મોક્ષ માર્ગી જીવને કોઈ કાળમાં મંદ વર્તે છે. એવા પુરુષાર્થની તીવ્રતાના અને મંદતાના પરિણામની ચડ ઉતર સાધન દશામાં પણ આવે છે. તેથી સાધકને બીજી નજરે જોઈ શકાય નહીં કે આમ કેમ કરે છે. એ બરાબર વિવેક કરે છે. એના હાથમાં પરિપૂર્ણ તત્વ આવ્યું છે, એની દ્રષ્ટિના કબજામાં આવ્યું છે, એના જ્ઞાનમાં વિવેક વર્તે છે, મહાવિવેક વર્તે છે. એક રાગના કણને પણ પોતાનું સ્વીકારતું નથી એ જ્ઞાન. તેથી એ કરે છે, બરાબર પરિસ્થિતિ જોઈને જે કાંઈ કરે છે એ કરે છે. અને દુનિયામાં પણ ડાયા માણસ પ્રત્યે એટલો વિશ્વાસ મૂકવા પડે છે કે બહુ વિચક્ષણ હોય, જેનો આપણને ઘણો અનુભવ હોય, એના માટે એમ કહેવું પડે છે કે ભાઈ એ જે કાંઈ કરતા હશે સમજીન કરતા હશે. એમને એને એની પાસેથી ખુલાસો મેળવ્યા વગર એમને એમ કોઈ આંખ બાંધવો ન જોઈએ. એટલું તો મર્યાદા રાખવી પડે છે કે નહીં? તો જેને લોકોત્તર વિવેક પ્રગટ્યો એને બીજી નજરે ન જોવાય એમ વાત છે.
અપવાદમાં એટલે કે ચારિત્ર્યને અસ્થિરતાવત દોષ કોઈ ઉપજતા હોય તો એ પોતાની શક્તિને જોઈને એનો ત્યાગ કરે છે. એ શક્તિ બાદથી ત્યાગ,
અર્થથી ત્યાગ કરતા નથી. અને દોષના પરિણામમાં આવે છે તો એને ક્યાંય ગુણ માનતા નથી, એને બચાવ કરતા નથી. મારો ભૂમિકાનો છે એટલે વાંધો નહીં એમ લેતા નથી, એવું કાંઈ ન આવે. પણ એ પ્રતિજ્ઞા લે એ ત્યાગ કરે તો પોતાની શક્તિ અનુસાર કરે, પોતાની શક્તિનું માપ કાઢ્યા વગર એમ નેમ ઉભરો આવી જાય અને પછી પાછા પડવું પડે, એ પરિણામમાં એ આગળ ન વધી શકે ને પાછા પડવું પડે, એવી રીતે એ કઠાગ્રથી આગળ જતા. તેથી ભલું આ છે કે તું સ્વાનુભવ રૂપ રહેવાનો ઉદ્યમ રાખ્યા કર. આ અમારું વચન વ્યવહારથી ઉપદેશ કથન છે, એ કહેવા માત્ર છે, પણ એની અંદર આશય એટલો છે કે એ કર્તવ્ય છે એટલું કહેવું છે. થાશે બધાને સહજ પોતાના પુરુષાર્થનું સાર. ગુણસ્થાન પ્રમાણે જેટલી જેટલી વિશુદ્ધતા સ્થિરતા વધી તેટલું તેટલું સુખ વધ્યું. ગુણસ્થાન પ્રમાણે જેટલી જેટલી વિશુદ્ધતા અને સ્થિરતા વધી, સ્વરૂપમાં જેટલી સ્થિર પરિણતિ થઈ જે તે ગુણસ્થાનમાં, એટલી વિતરાગતા વધી, એટલી સ્થિરતા વધી, એટલું સુખ પણ સાથે સાથે વધે છે. દુઃખ ઘટતું જાય છે, અશુદ્ધિ ઘટતી, મલિનતા ઘટતી જાય છે, રાગ ઘટતો જાય છે, શુદ્ધતા અને સુખ વધતું જાય છે, વિપરીતતા ત્યાં નથી. રાગ છે પણ વિપર્યાસ નથી. જે આશ્રવના ત્રણ ભેદ છે, અશુચિપણું વિપરીતતા, એ આશ્રવ ના જાણીને વળી જાણીને દુઃખ કારણો ત્રણ ભૂલ છે એમાં. મલિનતા, વિપરીતપણું અને દુઃખ, એમાં વિપરીતપણું ગયું, વિપર્યાસ ગયો જ્ઞાન થવાથી. જે જેટલો રાગ છે એટલી અશુચિ છે, એટલી અશુદ્ધતા છે અને એટલું દુઃખ છે બસ, પણ સાથે સુખ છે. એકાંતે એટલી અશુદ્ધતા છે કે એકાંતે એટલું દુઃખ છે એમ નથી, સુખ પણ છે અને શુદ્ધિ પણ છે. શુદ્ધિ વધતી જાય છે. અહીંયા વિશુદ્ધતા એટલે શુદ્ધિ, વિશેષ શુદ્ધતા. અહીંયા વિશુદ્ધતા એટલે શુભ નહીં. વિશુદ્ધતા બે અર્થમાં વપરાય છે. શુભ ભાવને વિશુદ્ધ ભાવ કહે છે અને શુભ ભાવને પણ વિશુદ્ધ ભાવ કહે છે, પણ અહીંયા શુદ્ધતાની વાત છે. એ જેમ જેમ ગુણસ્થાનમાં ઉપર જાય તેમ તેમ વિતરાગતા અને સુખ વધે છે. બારમા ગુણસ્થાન સુધી કશાય ઘટવાથી સ્થિરતા વધી અને મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમથી, હજી અહીંયા ક્ષયોપશમ છે, સ્વસંવેદન રસ વધ્યો. જો અહીંયા એમ ન લીધું કે મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધવાથી જ્ઞાનનો વિકાસ વધી ગયો એમ ન લીધું. ક્ષયોપશમ, જ્ઞાનના ક્ષયોપશમમાં બે પ્રકાર છે. એક જે બાહ્ય જ્ઞાનનો ક્ષોપશમ છે, એ બાહ્ય વિષયોને વિશાળતાથી જાણનારું જ્ઞાન છે, અને એ મિથ્યા દ્રષ્ટિને 11 અને 9 પૂર્વ સુધીની એની ઉત્કૃષ્ટ મર્યાદા છે. દુનિયાદારીના જ્ઞાનમાં પણ જેને જેટલો ક્ષોપશમ હોય છે એટલું વિશેષ જાણવું એને હોય છે, શાસ્ત્ર જ્ઞાનમાં અને જગતના વિષયોના જ્ઞાનમાં. પછી મોટા મોટા વિજ્ઞાનીઓ હોય તો એ ક્ષયોપશમનો વિષય છે. અત્યારે રોકેટ ને મિસાઇલ ને બધું બનાવે છે, એ પણ એક ક્ષયોપશમનો નિમિત્ત છે. એમાં એરોપ્લેન બનાવે છે, ક્ષયોપશમ છે. એ બધો બાહ્ય જ્ઞાનનો ક્ષયોપશમ છે. આત્મજ્ઞાનના અભાવમાં શાસ્ત્ર જ્ઞાન કહો કે આવા બધા કોઈ વૈજ્ઞાનિક વિજ્ઞાનના, ભૌતિક વિજ્ઞાનના વિષયનો જ્ઞાન કહો, એ બધા જ્ઞાન છે એ બાહ્ય ક્ષયોપશમવાળા જ્ઞાન છે. એક ક્ષોપશમ જ્ઞાન આત્માને જરા પણ લાભ કરતો નથી, ચાહે તે શાસ્ત્રનું હોય કે ચાહે તે ભૌતિક વિજ્ઞાનનું હોય. બાહ્ય જ્ઞાન છે અને એ આત્માને લાભકારી થતો નથી, તેનાથી આત્માને ત્યાં લાભ નથી. લાભ નથી એટલે શાંતિ નથી. ખરેખર લાભ તો સુખ દુઃખને કહેવાય છે. તો એને ત્યાં સુખ કે શાંતિ એનાથી થતો નથી. એટલે રાજમલજીએ પહેલા કળશમાં એ વાત લીધું કે છ દ્રવ્યને જાણનાર જ્ઞાનને જ્ઞાની કહેતા નથી અને એને સુખી નથી. છ દ્રવ્ય લઈ લીધા છે, જ્ઞાની નથી ને સુખી નથી. એટલા માટે કહ્યું કે બાહ્ય જ્ઞાન છે. જેને આત્મા આશ્રિત અંતરક્ષોપસમ જ્ઞાન વર્તે છે, અંતરલક્ષી જ્ઞાન વર્તે છે, સ્વરૂપલક્ષી જ્ઞાન વર્તે છે, એનો ક્ષોપસમ થોડો હો અથવા ઘણો હો એની સાથે નથી, પણ એ ગુણસ્થાન અનુસાર એને સ્વસંવેદન રસ્તો વધે છે. પોતાના આત્મ સ્વરૂપને અનુભવ કરવાનો જ્ઞાન રસ જ્ઞાન શક્તિ ત્યાં વધી ગયેલી છે. એ તો ગુણસ્થાન અનુસાર લીધું એટલે ચોથા ગુણસ્થાન વાળો બાર અંગ ધારી કોઈ હોય, કેવો અગિયાર અંગ ને નવ પૂર્વની બારે બાર અંગ નું જ્ઞાન લબ્ધિ થી ઉત્પન્ન થયું હોય અને ચોથો ગુણસ્થાન હોય અને મુનિને નવ તત્વના નામ યાદ નો આવડતા હોય તો પણ જ્ઞાન શક્તિ સ્વસંવેદન રસ મુનિરાજ નો વધારે છે. એવો ચોથા ગુણસ્થાન વર્તી જીવ શુદ્ધોપયોગમાં સ્વસંવેદન કરતો હોય અને મુનિ આહાર કરતા હોય, એનો ઉપયોગ બહાર હોય તો પણ એના કરતા એનો સ્વસંવેદન રસ વધારે છે, જ્ઞાન શક્તિ વધારે કામ કરે છે. ગુણસ્થાન અનુસાર શ્રદ્ધા એક સરખી, ગુણસ્થાન અનુસાર જ્ઞાન અને ગુણસ્થાન અનુસાર ચારિત્ર, ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ અને ગુણસ્થાન અનુસાર સુખ. આ મુખ્ય ગુણો માત્ર છે, આ પરિસ્થિતિ છે મુખ્ય ગુણોના પરિણામ. શ્રદ્ધા તો ચોથા ગુણસ્થાનની અને સિદ્ધ ભગવાનની, ચૌદમાની નહીં, ચૌદથી ઉપર, હવે પંદરમું સ્થાન સિદ્ધ ભગવાનનું એક સરખે, એમાં કાંઈ ફેર નહીં. આમ છે શું કહે છે કે બારમા ગુણસ્થાન સુધી કષાય ઘટવાથી સ્થિરતા વધી અને મતિ જ્ઞાનાવરણ અને શ્રુત જ્ઞાનાવરણના ક્ષોભસમથી સ્વસંવેદન રસ વિધો. બારનું જ્ઞાન કદાચ ન વધે, શાસ્ત્ર જ્ઞાન ન વધે, બાહ્ય જ્ઞાન ન વધે, બહારનો ઉઘાડ ન વધે, પણ આત્મજ્ઞાનની જે આત્માને અનુભવ કરવાની જ્ઞાન શક્તિ છે એ ઘણી વધે છે ગુણસ્થાન અનુસાર. તે મુનિરાજના જ્ઞાનમાં બાહ્ય જ્ઞાન ઓછું હોવા છતાં અંતરમાં જે ઉપયોગ જાય, જે ઉપયોગ એના સ્વરૂપને ગ્રહે, સ્વભાવને ગ્રહે, એ એટલો પરિસ્પષ્ટપણે ગ્રહણ કરે છે, એટલો ચોથા ગુણસ્થાનની અંદર એ જ્ઞાન નથી કામ કરતો જેટલું મુનિ દશામાં કામ કરે છે. બહુ મોટો આંતરો છે ત્યાં, ચોથા અને સાતમા, છઠ્ઠા સાતમાનો બહુ મોટો આંતરો છે. એટલે સાધક ચોથા ગુણસ્થાન વાળા હંમેશા મુનિ દશાની ભાવના કરે છે, આહા આવી મુનિ દશા, અલૌકિક દશા આવી, એ નથી આ વગર એની, કેમ કે એને એક એટલો ઊંચો વર્ગ દેખાય છે કે પોતે સાધક હોવા છતાં એને એમ લાગે છે કે આમાં આમાં શું છે, આ તો કાંઈ નથી, આ મુનિ તો જુઓ એમ જુએ છે. જેમ બહારમાં લોકો એમ જ કહે છે ને, મારી પાસે શું પૈસા છે, આનંદ આ કરોડ છે, આની પાસે એમ જ છે, આ ફલાણા ફલાણા એમ જ જોવે છે, બીજું કંઈ આપણી પાસે કાંઈ નથી. આ જમાનામાં બે પાંચ લાખ દસ લાખ કાંઈ કહેવાય નહીં, શું કે છે કે નહીં. સ્વસંવેદન સ્થિરતાથી ઉપજેલો રસાસ્વાદ રૂપ સ્વાનુભવ તે અનંત સુખનું મૂળ છે. પ્રથમ ચોથા ગુણ સ્થાને સ્વસંવેદનની સ્થિરતાથી ઉપજેલો જે આત્માના અનુભવ રૂપ રસાસ્વાદ રૂપ આત્મરસનો અનુભવ થયો, આત્મરસનો આસ્વાદ જે સ્વાનુભવમાં આવ્યો, ત્યાં અનંત સુખનું મૂળ ત્યાં સાજું થઈ ગયું. અનંત સુખનું મૂળ સાજું થયું, જે અનંત સુખ તેરમા ગુણ સ્થાને પ્રગટ છે, બારમેથી પ્રગટી જાય છે, તેરમા ગુણ સ્થાને મુખ્યપણે લઈએ, ચૌદમે લઈએ, સિદ્ધ દશામાં લઈએ, એ અનંત સુખ એનું મૂળ અહીંયા આવી ગયું, સાજું થઈ ગયું, મૂળ સાજું થઈ ગયું, એ અનંત સુખનું મૂળ છે. તે અનુભવ ધારાધર, તે અનુભવ ધારા નથી ત્યારે દુઃખ દાવાના નથી. સ્વવિકલ્પ દશામાં આવે એટલું દુઃખ થયું તો ઉપર લઈ લીધું, પણ શુદ્ધ ઉપયોગમાં આવે છે, કેમ કે મુખ્ય તો અનુભવ વર્ણનનું આ પ્રકરણ છે ને, એટલે અનુભવ છે એને ધારાધર કીધો. જેમ કોઈ મુશળધાર વરસાદ એક સાથે તૂટી પડે, ભાઈ પા અડધી કલાકમાં તો જળ બંબાકાર કરી નાખ્યું, બધું પાણી 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 કરી નાખ્યું, એમ જે પ્રથમ અનુભવ આવે છે એ મુશળધાર વરસાદની જેમ આવે છે, એવો શુદ્ધ ઉપયોગનો જોશથી અંદરમાં પુરુષાર્થના પરાક્રમથી વિકલ્પનું તૂટવું અને નિર્વિકલ્પનું થવું બને છે. આમ તો સમ્યક સન્મુખ જીવ છે, એનો વિચાર કરીએ તો એને પુરુષાર્થ અને ભેદ જ્ઞાન વર્તે છે, આત્મરસ અને આત્મમહિમા પ્રગટ થયો છે અને એ આગળ વધતો જાય છે. પણ વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી એટલો પુરુષાર્થ નથી, થોડો પણ વિકલ્પ છે ત્યાં સુધી એટલો પુરુષાર્થ નથી. એટલો પુરુષાર્થ નથી એટલે એની શ્રદ્ધા પૂરેપૂરી અવળી છે, ભલે મંદ છે પણ પૂરી શ્રદ્ધા તો અવળી છે ને. શ્રદ્ધામાં બે ભાગ અંશ પડતા નથી, તીવ્ર મંદતા જુદી વાત છે, ભાગ પડવા જુદી વાત છે, અને અનંતાનું મંદિરનો કષાય પણ ત્યાં ઊભો છે, પ્રગટ છે. મિથ્યા શ્રદ્ધાન પ્રગટ છે, અનંતાનું મંદિરનો કષાય પણ પ્રગટ છે. ધ્યાનમાં બેઠો છે, હજી શુદ્ધોપયોગ પ્રગટ્યા પહેલાની મિનિટો ચાલે છે, ત્યારે એને શુદ્ધાત્માનો વિકલ્પ આવે છે કે હું શુદ્ધ છું, પૂર્ણાનંદ છું, પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ છો. એ વિકલ્પ છે અનંતાનું બુદ્ધિ કષાયનો છે. એટલે 142 ગાથામાં એ લીધું કે તેથી શું, હજી તો શુદ્ધ નહીંનો નિશ્ચય નહીંનો પક્ષ કરે છે, તેથી શું નય પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે, એમ લીધું છે. જે નય પક્ષને ઓળંગી નાખે એ સમય સાર છે, આ સમય સાર નથી. આ હજી અહીંયા શુદ્ધાત્માનો વિકલ્પ છે એ કોઈ સમય સાર નથી.
ત્યાં
દુઃખ દાવાનળ છે ત્યાં સુધી, અને આ દુઃખ દાવાનળ શુદ્ધોપયોગ જાગતા, ધરાધર જાગતા, અનુભવ જાગતા, દુઃખ દાવાનળ રંચ પણ રહેતો નથી. તો અહીંયા એમ લેવું છે, વાત તો એ મુદ્દા ઉપર લીધી હતી કે ભલે એને પુરુષાર્થ શરૂ કર્યો છે, આગળ વધતો વધતો એ અનુભવમાં આવે છે, પણ અનુભવ પહેલા ચાલતો પુરુષાર્થ અને અનુભવ થયો તે કાળનો પુરુષાર્થ એ એકદમ તબક્કો જુદો છે, કે જે વિકલ્પને તોડી નાખે છે. અનાદિનો નહીં તૂટેલો, નહીં તૂટતો એવો જે વિકલ્પ, એ અનંતાનું બંધી અને મિથ્યાત્મના પરિણામ સહિત માં એની ચિકાશ છે, એક જાતની, એક કોઈ એક જાતની એવી ચિકાશ છે કે એની લાળ છૂટતી નથી. એક એવો જોરથી પુરુષાર્થ આવે છે એને અહીંયા એમ કહે છે કે મુશળધાર વરસાદ આવ્યો. શું કહ્યું? એ પુરુષાર્થ સૂચક છે, મુશળધાર વરસાદ આવ્યો એમ કહી દીધું છે, કે ત્યાં એની મિથ્યાત્મની ચિકાશને તોડી નાખી, અનંતાનુબંધીની ચિકાશને પણ તોડી નાખી. જેમ ચોથા ગુણ સ્થાનનો પુરુષાર્થ અને મુનિ દશાના પુરુષાર્થના તબક્કામાં ઘણો ફેર છે, એમ અહીંના તબક્કામાં ઘણો ફેર છે. એટલું તો એટલે તેથી શું એમ કરીને એ વાતને અનુકૂળ છે, પૂર્વોપર્યાય અનુકૂળ છે, સમ્યક સન્મુખની દશા છે, નય પક્ષવાળી દશા સમ્યક સન્મુખની દશા છે ત્યાં, તો પણ એમ કહી દીધું તેથી શું, એવો શબ્દ વાપર્યો છે અમૃતચંદ્રાચાર્ય, શબ્દ વાપર્યો છે સંસ્કૃતમાં, તેથી શું થઈ ગયું. ગુરુદેવ બધું ખુલ્લી ખુલ્લી ને બતાવેલું છે, આ વ્યાખ્યાનો બહુ સારા ચાલે છે, જયારે બધા વ્યાખ્યાનો થયેલા છે 142, 143, 144, આ બધી ગાથાઓ ચાલતી ત્યારે ચાલુ દિવસમાં આપણે સાંભળવા જતા, સમજતા રવિવારે જતા, પણ આ ગાથાઓ આવવાની હોય તો ચાલુ દિવસે. ગુરુદેવ કે કેમ ગાથા સારી હતી ને, ક્યાંથી ખબર પડે, એવી થોડીક વ્યવસ્થા રાખીએ કે આવી ગાથા આવે તો કોઈ સમાચાર આપી દઈએ. અને વ્યવહાર નહીથી આત્મા બધ સ્પષ્ટ છે, એમ બંને ની તને બંને નહીં નું તને વિચાર જ્ઞાન વર્તે છે, પણ તેથી શું એમ કે છે, ગડબડ ગોટા હોય એનો તો કઈ પ્રશ્ન જ નથી, એનો કોઈ ચર્ચાનો વિષય નથી, પણ તારા વ્યવહાર ને એનું જાણપણું, નિશ્ચય ને અનુસાર જાણપણું, તને સમજણ આવી કે આ વ્યવહાર નથી આમ ને, પણ તેથી શું કે છે તત કિમ. આમ્રચંદ્રાચાર્ય આટલું લખ્યું છે કે તત કિમ, એથી શું કહે, એથી કઈ નહીં. પક્ષથી અતિક્રાંત ભાઈ ખરો તે સમયનો સાર છે, પક્ષાંતિક્રાંત મહાત્મા અહીં પક્ષમાં ઉભો છો એ વાત અમને પસંદ પડતી નથી. આમ લીધું છે બધાને એમ જ છે, પણ બધા સમ્યક દ્રષ્ટિને કોઈ સમ્યક દર્શનનું માર્ગ છે એના જ્ઞાનમાં છે, પણ પોતાની વાતમાં એ વાત નથી, ન્યાયના કાટલા જુદા જુદા છે તોડવાના. શું ન્યાયનો વિષય એટલે થોડો અટપટો છે કે તમે મારા ઉપર ઉપકાર કરો તો હું ઘણો ઉપકાર માનું, થોડો કરો તો હું ઘણો માનું, અને હું તમારા ઉપર ઉપકાર કરું તો કાંઈ ન માનું, આનું નામ ન્યાય છે. આનું નામ ન્યાય છે, ન્યાય જુદો વિષય છે આખો. એમ જ્ઞાનીને સમ્યક દર્શનનું મહાત્મ છે, સમ્યક દર્શનની પ્રશંસા મુનિઓએ પણ ગ્રંથ ગ્રંથમાં કરી છે, અને સમ્યક દૃષ્ટિઓને એમ કહ્યું છે વાહ તો જિનેશ્વરનો લઘુનંદન છે, અમારી જાતમાં અમારી નાતમાં ભળેલો છે અને આ સિદ્ધ થઈ જશે અલ્પકાળમાં, એટલે એને પરમાત્મા નામ આપી દીધું 144માં. પક્ષાંતથી પક્ષથી અતિક્રાંત થયો તો કે પરમાત્મા, પરમાત્મા અમૃતચંદ્રાચાર્ય પરમાત્મા કહ્યું. હા ચોથા ગુણ સ્થાને પરમાત્મા શબ્દ ના નથી આવ્યો તો એ પરમાત્મા કહ્યો. સમય સાર પરમાત્મા, પ્રત્યેક જ્યોતિ પરાત્મા, જ્ઞાનાત્મા પરમાત્મા, એકારે આટલા બધા વિશેષણ વાપર્યા, બહુ ભાવ આવી ગયો, તો એકારે ઢગલા બધા વિશેષણ વાપર્યા, પોતે અતિક્રાંત થયો ત્યાં 144માં એ વિષય ચાલ્યો. એમ જ છે, એમ જ છે, પણ ત્યાં પોતાની વાત આવે છે તો કેમ કે છે, પણ સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા, સમ્યક દર્શન થઈ ગયું એટલે શું થઈ ગયું, હજી મારે ઘણું બાકી છે. એકવાર સાંજે ગુરુદેવનો દાખલો આપો, સોગાની સાથે સાથે આર પછી આટા મારતા હતા, અને અશુભભાઈ ના નાના ભાઈ કનુભાઈ બધા સાથે હતા, કનુભાઈ પૂછ્યું ગુરુદેવ કઈ વાત વાતમાં એમ કીધું, બપોરે વાંચન શાસ્ત્રો ખાનગી માં કરીએ છીએ, આ શાસ્ત્ર અત્યારે હાલે છે, શાસ્ત્ર પોતાની રૂમમાં સ્વાધ્યાય શું કરે છે એની કઈક વાત કરે. તો કનુભાઈને આશ્ચર્ય થયું કે સાહેબ હજી આપ શાસ્ત્ર વાંચો છો, આપને તો કેટલું અગાધ જ્ઞાન છે, હજી પણ આપણે શાસ્ત્ર વાંચવાનું કે છે. ગુરુદેવ કે હજી તો અનંતમાં ભાગે જ્ઞાન છે, કે શું
કીધું?
આ જ્ઞાન તો અનંતમાં ભાગે છે. એમને ભોળા ભાવે પૂછ્યું કે ગુરુદેવ ને આટલું બધું જ્ઞાન છે નથી એમ, કે પુસ્તકમાં શાસ્ત્ર અંદર વાંચતા હશે, રોજ રોજ શાસ્ત્ર વાંચે. ભાઈ આ તો હજી અનંતમાં ભાગે છે. જ્ઞાન કેટલું હોય એ તો સમ્યક દ્રષ્ટિને ખબર છે કે અનંત જ્ઞાન શું ચીજ છે. આ તો અનંતમાં ભાગે છે. આ શબ્દ ભાઈ પર તો પોતાનું એમ જ છે, બધી વસ્તુ એમ જ છે. એટલો મહિમા આવે, પગના તળિયા છાટીએ એમ કે છે, થોડી ભક્તિ છે, ઘણો મહિમા આવે. પણ બારમા ગુણ સ્થાનના છદ્મસ્થ જીવનું જ્ઞાન, ગણધર દેવનું જ્ઞાન, કેવળ જ્ઞાનથી અનંતમાં ભાગે છે. અંતર્મૂર્તમાં બાર અંગની રચના કરે એવો ક્ષોભ લબ્ધિધારી છે પોતે. અંતર્મૂર્તમાં બાર અંગની રચના કરે છે, કે છે કે ક્યાં આપનું કેવળ જ્ઞાન ને ક્યાં અમારું આ સૂક્ષ્મ જ્ઞાન, એ બોલ લીધો છે બેનશ્રી, મુનિરાજનો બોલ લીધો છે. હા, પોસાતું નથી. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વાળા એમ જુએ છે કે મુનિ ને તો ધોધ પડે છે સુખ નો, ફુવારા આનંદના ફુવારામાં મુનિરાજ નાય છે, એટલે ટાળ તડકો એને સાંભળતા નથી, દેહનું ભાન ભૂલી જાય છે. પાંચ ઇન્દ્રિયનું અને મનમાં જાણે શરીરનો ઉપયોગ ખલાસ થઈ ગયો છે એવી એની દશા જુએ છે. તો એ મુનિરાજ એમ કે છે કે તું ભલે એમ કે અમને મુશળધાર અંદર વરસાદ આવે છે, આનંદના ફુવારા છૂટે છે, કેમ કે ક્ષણે ક્ષણે ઉપયોગ થાય છે, પણ આ ધીમી ધારા અમને પોસાતી નથી. આ બધી વાતો આજે તો સાહિત્યમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. એમ ન્યાયનો વિષય જુદો છે, પોતાને માટે બીજી વાત છે, બીજાને માટે બીજી વાત છે. બધી મર્યાદા પોતે જાણે છે બધી. દ્રવ્યમાં તો વેદન લેવું હોય તો વેદન ને ગૌણ તો એને ઊભો રાખી દે. નિશ્ચયાભાષીને સમજાવવા માટે ટોડલમલજીએ જ્યારે વિષય લીધો કે તું પર્યાયને ગૌણ નથી કરતો, તું પર્યાયના ને પર્યાય સ્વરૂપે માનવા તૈયાર નથી એવું લાગે છે, તારો આભાસ જોતા, તો અમે તને એમ કહેવા માંગીએ છીએ કે દ્રવ છે એ બીજું કાંઈ નથી, અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ છે. બોલ તારે શું કહેવું, શું કીધું એને? એને દ્રવ્યને એકલી પર્યાય સ્વરૂપે બતાવ્યું. શું? આખા દ્રવ્યને એકલી પર્યાયના સ્વરૂપે જ બતાવ્યું. એવા નહીં થી વાત કરી, અને પર્યાય નહીં થી વાત કરી એવી. એ અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. આ તને સમજાય છે? પછી દ્રવ્યની વાત કર. બધી આવી ગઈ. દ્રવ્ય તો એ રૂપે પરિણમ્યું છે ને, દ્રવ્ય જ પરિણમ્યું છે ને, બીજું કોણ પરિણમ્યું છે? એ કોઈ બીજી ચીજ છે? દ્રવ્યનું જ પરિણમ્યું છે, નિગોદનું કે સિદ્ધનું. એ બધી પર્યાયો અનાદિ અનંત, કોઈ પર્યાય બાકી નહીં. બાકી અમુક અનાદિની બાકી, અમુક અનંતની બાકી, અમને બસ આ દ્રવ્ય છે. એ બહુ ગજબ વાતો કરે છે જ્ઞાનીને. એમ કે એને કયો ડોઝ દેવો એ સમજે છે, કયા રોગીને કયો ડોઝ આપવો એ સમજે છે. હા, અનાદી અનંત પર્યાયનો પિંડ તે દ્રવ છે, એમ જ છે. પર્યાય નહીં એમ જ છે, કેમ કે બીજું શું છે એ સિવાય શું છે? દ્રવ્ય પરિણમે છે તો અનાદિ અનંત પર્યાય રૂપે પરિણમે છે, તો અંદર હોય છે બહાર આવે છે, કે અંદરથી કે બહારથી કોઈ પર્યાય આવે છે? પર્યાય નહીં આમ છે, પર્યાય નહીં આવું દ્રવ્ય છે, એ
દ્રવ
નહીં બીજી વાત છે, પણ પર્યાય નહીં આમ વાત છે. એ ગુણો ની વાત દ્રવ નહીં છે, ગુણ નહીં ક્યાંય છે નહીં, ક્યાંય ગુણો નહીં નથી, શું પર્યાય નહીં છે ને દ્રવ નહીં છે, બે નહીં છે. બધી પદ્ધતિ છે, જૈન દર્શનની પદ્ધતિ છે, એ કેવળ જ્ઞાન અનુસાર બધો વિષય ચાલે છે, કોઈ બીજી વાત ચાલે એવું નથી એની અંદર. આ ડે ઉભી ના હા, બધા બીજું શું જોવે છે, પર્યાય ઉપર જ જગત ની નજર છે ને, એટલે જ બધા તોફાન થાય છે, ગડબડ થાય છે. એકલા એકલી પર્યાય ને જોવે છે, ને પર્યાય ને જોતા વ્યામો થયા વિના રહે નહીં. બધી ને જોવા તો ન થાય પાછો, કારણ કે બધી માં દ્રવ આવે. જેમ એક જ રજકણ જે વિષ્ઠાના છે, એ જ ગાયનો ખોરાક થાય છે, એ જ રજકણો દૂધ રૂપે પરિણમે છે, એ જ રજકણો મલાઈ રૂપે માવા રૂપે થાય છે, એ જ મીઠાઈ રૂપે થાય છે, ને એ રજકણો પાછા વિષ્ઠા રૂપે થાય છે. આખી સર્કિટ પૂરી થાય છે. શું જો બધી પર્યાયોને જોવે તો એને દ્રવ દેખાય, તો એને ક્યાંય વ્યામો ન થાય. નહીતર વિષ્ઠા જોઈને દુર્ગંધા એવા વિના ન રહીએ, અને મીઠાઈ જોઈને એને રાગ થયા વિના ન રહીએ. રાગ ને દ્વેષ બંને માત્ર પર્યાયને જોવે તો થાય. વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જ જોવે, એને વસ્તુની દ્રષ્ટિએ જોવો એમ કે છે, માત્ર પર્યાયની દ્રષ્ટિએ ન જોવો. એનો સ્વભાવ છે, પર્યાય રૂપે પરિણમવું એ વસ્તુનો સ્વભાવ છે, પરિણામ સ્વભાવ લીધો છે, ઉત્પાદ વિ દ્રવ્યાત્મક પરિણામ સ્વભાવ છે. દ્રવ રહીને પરિણમે છે, ઉત્પાદ વિ દ્રવ્યાત્મક પરિણામ સ્વભાવ છે. પરિણામ સ્વભાવની એવી વાત ચાલે છે, એક એક વાતમાં ભાવ ઊંડાણ છે, એ તો પૂરી નવરાશ લઈને પૂરો પાછળ પડીને આ બધા વિષયમાં જવું જોઈએ, તો એનો છુટકારો થાય. નહીતર ક્યાંય એને જે અસમાધાન છે એ મટે એવું નથી, એકનું અસમાધાન એની પાસે છે, કે એને કોઈ સમાધાન થાય એવું નથી. અનંત પર્યાય ને ગુણ ન કહેવાય, ગુણ ને અનંત ધર્મ, પર્યાય ને અનંત ધર્મ, દ્રવ્ય ને અનંત ધર્મ, બધા ધર્મ જુદા, એના કેરેક્ટર છે, એના કેરેક્ટર્સ કહેવાય છે. એને પોતપોતાના ધર્મ છે, પર્યાય ને પર્યાય ધર્મ છે, ગુણ ને ગુણ ધર્મ છે, દ્રવ્ય ને દ્રવ્ય ધર્મ છે. એટલે બંને વચ્ચે આપસ આપસમાં અન્ય અન્યમાં અન્યત્વ છે, અથવા અન્યત્વ ન કહો તો અતદભાવ રૂપ છે. ગુણ ભાવે પર્યાય ભાવ નથી, પર્યાય ભાવે ગુણ ભાવ નથી, દ્રવ્ય ભાવે ગુણ ભાવ નથી, દ્રવ્ય ભાવે પર્યાય ભાવ નથી, પર્યાય ગુણ ભાવે કે દ્રવ્ય ભાવે નથી. એમ આપસમાં પરસ્પર એકબીજાના ભાવ જુદા છે, કેમ કે બધાના ધર્મ જુદા છે. એમ છે ના, એનું સ્વરૂપ તો સમજવું જોઈએ, પદાર્થની વ્યવસ્થા શું છે, આગમ અનુસાર એ તો સમજવું જોઈએ. અસમાધાન ન થાય એ વિષયનું અસમાધાન ન થાય, લાભ એટલું એ પ્રકારનું અસમાધાન વર્તતું હોય બુદ્ધિપૂર્વક તો એની ગાંઠ આટી આંટ પડી હોય છૂટી જાય, બુદ્ધિમાં આંટી પડે છે. શું બુદ્ધિમાં જુદી જુદી જાતની આંટી ઊભી થાય છે, ગાંઠો ઊભી થાય છે, સૂતર જેવી છે બુદ્ધિ, તો એ જાતની ગાંઠ પડી હોય એ છૂટી જાય, બાકી એથી વધારે કોઈ પ્રયોજન નથી એનું. શું તિર્યંચોને ક્યાં ખબર છે એ બધી, પણ ત્યાં બુદ્ધિની આંટી નથી હોતી તો વાંધો નથી આવતો, આંટી હોય તો એને તકલીફ પડે. એટલે પૂર્વે એને કેવી આંટી નાખી છે શાસ્ત્ર સમજતા, એ બહુ જવાબદારી વાળો વિષય છે. શાસ્ત્ર સમજવું એ કાંઈ જવાબદારી વિનાનો વિષય નથી, બહુ જવાબદારી વાળો વિષય છે. શાસ્ત્રની અંદરથી જો એ પોતાની કલ્પના એ ચડીને આટી મારી દે બુદ્ધિને અને કલ્પના કરી લે, ઉકેલવું બહુ મુશ્કેલ છે, પછી ગાંઠ ખોલવી મુશ્કેલ છે. અને એટલા માટે ખાસ કરીને દ્રવ્યાનુયોગના આગમો જ્ઞાનીની સમીપે જ્ઞાનીને આશ્રયે અધ્યયન કરવાનો ઉપદેશ છે, મુમુક્ષુને ભલામણ છે. શ્રીમદજી આ વિશે બહુ ચોખ્ખો કર્યો છે. દ્રવ્યાનુયોગનો જ્ઞાન તો એમને એમ તારી મતી કલ્પના એ કરીશ ને તો ક્યાંનો ક્યાં ચડી જઈશ તને ખબર નહીં પડે. આ વિષય સાધારણ નથી. જેમ ભારે ઔષધ છે એ વૈદ્યના સમીપતામાં જ લેવાય છે, વૈદ્યની ગેરહાજરીમાં એવા અમુક ઔષધો નથી લેવાતા, કેમકે આખી ખતરનાક પરિસ્થિતિ ઊભી કરે. એવી સ્થિતિ આ છે કે તારી સ્થિતિ જે અનુભવ વિનાની ભાંગળી છે અને તું જલદ ઔષધ લીએ તો તારો પત્તો નહીં ખાય, ક્યાં વિયો જાય છે. બહુ ભલામણ કરી છે કે આ દ્રવ્યાનુયોગનું જ્ઞાન યથાતથ્ય કરતા ઉપયોગ સ્થિર થાય નહીં, ઉપયોગ શુક્લ ધ્યાન સુધી જાય એવું આગમ છે. દ્રવ્યાનુયોગ શુક્લ ધ્યાન સુધી દ્રવ્યથી દ્રવ્યાંતર ગુણથી ગુણાંતર ઉપયોગ ન થાય અંદરમાં, શુક્લ ધ્યાનનું કારણ લીધું છે દ્રવ્યાનુયોગને. તો ધર્મ ધ્યાન તો થાય જ, એમાં શું નવાય છે. શુકલ ધ્યાન થાય ને જેના અનંતર પરિણામે કેવળ જ્ઞાન ઉપજે એવો વિષય છે. અમુક પત્રો એવા છે 575 572 અમુક પત્રો જેવા છે એમ આવી બહુ ભલામણો લખી છે શ્રીમદજીએ. અને એ બધી વાતો પોતે અનુભવથી લખી છે, કેમ કે જાતિ સ્મરણ હતું ને એટલે એમણે ગોથા ખાધા છે, નથી ખાધા એમને, એમણે ગોથા ખાધા છે પછી આ બધી વાતો લખી છે. એટલે એકદમ અનુભવનો નિચોડ છે, સામાન્ય વાત નથી, કોઈ ફેંકા ફેંકી કરી છે એવી વાત નથી. ઘણી શક્તિ, ભાવ નિર્મળતા, એક ભાવ તારી એટલે પંચમ કાળમાં તો એમણે પૂરું કામ કર્યું, ચરમ શરીરી જેવું કામ કર્યું. પંચમ કાળમાં આવ્યા એટલે એટલા પૂર્વ સંસ્કાર જોરદાર લઈને ન આવ્યા કે અહીંયા પૂર્ણ પુરુષાર્થ કરે. શું મની દશાની ભાવનામાં તો આવ્યા છે, પૂર્ણતાની ભાવનામાં કેવા આવ્યા છે, પણ પુરુષાર્થ એટલો ન થાય એવી સ્થિતિ લઈને આવ્યા. પણ એક જ ભાવ જો એને બાકી રહ્યો એમ કહ્યું એને તો આ કાળમાં તો પૂરું કામ કરી લીધું, આ કાળ પૂરતું પૂરું કામ કરી લીધું કહેવાય, ચરમ શરીર જેવું કામ કર્યું કહેવાય. એટલે તો ઘણી શુદ્ધિ હતી. આજે એ શિવજીના પત્રોનો પ્રચાર તો આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ વધારે છે, મુંબઈ સુધી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે. કોલિકોર તો છે ને, આ દિગંબર સમાજ જ્યાં મોટો છે તમારે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ રાજસ્થાન ત્યાં શ્રીમદજીનો એટલો પ્રચાર નથી, એટલે એ વિષયથી લોકો બહુ વંચિત છે. એ સમાજ જ્ઞાનીની આજ્ઞા શું, જ્ઞાનીની નિષ્ઠા શું, એનો આશ્રય શું, એની સમીપતા શું, એની ભક્તિ શું, એનું મહત્વ શું, આ મોક્ષ તેને મોક્ષ માર્ગમાં દાખલ થવા માટે એનું મહત્વ શું, એ વિષયથી લોકો બહુ જાણ્યા છે, ઘણા જાણ્યા છે. હા, એટલે તમે આ વખતે આગ્રાની અંદર એ વિષય લીધો હતો. ત્યાં તો આગ્રાની શિબિરમાં તો શ્રીમદ રાજચંદ્રનો ગ્રંથ કોની પાસેથી મગાવવો એ વિચારથી, કોઈની પાસે મુમુક્ષુઓના ઘરમાં કોઈની પાસે ગ્રંથ નહીં. પાછી પાટને જે આવતા હતા સાંભળવા સવારે એક વાર, તમારી પાસે હશે તો કે આ છે મારી પાસે, અહીંયા ઘણો રહેલો ને એમના ઘરેથી મગાવ્યો હતો, એની સંજીપાદની પાસે તમારે આધાર જોવા જોશે ક્યાંક એ વિષય ચાલશે. એ વિષયમાં એમને શ્રીમદ રાજચંદ્રજી એમની વ્યક્તિત્વ એનું શું હતું એ વિષયમાં પણ બધી ઘણી વાતો ચાલી હતી ત્યાં શિબિરમાં. પણ એવા એને ઓળખવાનો વિષય છે. એ બધી વાતથી જ્ઞાનીના સ્વરૂપને ઓળખવાની વિષય છે. વ્યક્તિનો બાનો છે, પણ કોઈ પણ જ્ઞાનીના સ્વરૂપને ઓળખવાનો વિષય છે. શું કહે છે કે તે અનુભવ ધરાધર જાગતા દુઃખ દાવાનળ રંચ પણ રહેતો નથી, ત્યાં તો એને જરાય દુઃખ નથી. મુનિજનો સ્વાનુભવને ભવવાસ ઘટાનો નાશ કરવા માટે પરમ પ્રચંડ કહે છે. પ્રચંડ પવન કહે છે, વંટોળિયો જેમ જંગલના જંગલ સાફ કરી નાખે એવો પ્રચંડ પવન ઉભો થાય, મોટું જંગલો એ સાફ મેદાન કરી નાખે. મૂળથી ઝાડને તો ઉખેડી નાખે, પણ ઉખેડેલા ઝાડને ફેંકી દે, ક્યાંય ને ક્યાંય મેદાન કરી નાખે. એવું જે આ અનાદિથી 84 લાખ યુનિમાં ભવવાસનું ગાઢું જંગલ હતું, અનુભવ સાફ કરે છે. આવો અનુભવ, અનુભવ આવું કામ કરે છે. સ્વાનુભવ આવું કામ કરે છે. બીજા શાસ્ત્રોમાં તો સ્વાનુભવની એવી સરખામણી આપી છે કે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ હજારો વર્ષની તપને સંયમની તપશ્ચર્યાની સ્થિતિ હોય, કોટી જન્મો સુધી કરોડો જન્મો સુધીની એક ધારી તપશ્ચર્યા કરે, એ સમ્યક દ્રષ્ટિ સ્વાનુભવ તો ક્ષણ માત્રમાં થાય. એટલી નિર્જરા, એટલી નિર્જરા તો એને ક્ષણ માત્રમાં થાય છે. જેટલી નિર્જરા એને એટલી તપશ્ચર્યાથી થાય, સ્વાનુભવમાં એક ક્ષણમાં થાય. એને માર્ગદર્શન નથી મળ્યું કે આ આ ચીજ પહેલા લેવાય કે આ ચીજ પહેલા લેવાય. અજ્ઞાનીઓના રવાડે ચડી જાય, એને જે બતાવનારા મળે એ પ્રમાણે હાલ્યો જાય. દુનિયામાં તો અનેક માણસો આ વાત લઈને બેઠા છે, ઉપદેશની વાત લઈને. કોનો ઉપદેશ સાંભળવો એ વિવેક કરવા જેવો વિષય છે, એમાંય જવાબદારી છે. એટલે એવું બધું થાય છે. અનંત જન્મ ભવવાસ ઘટાનો નાશ કરવાનો એ પરમ પ્રચંડ પવન છે. તમને શબ્દો ઓછા પડે છે. પ્રચંડ પવન ન કીધું, પરમ છેલ્લી કક્ષાનો જે ચરમ પરમ પ્રચંડ પવન છે, ખલાસ કરે. એ ક્ષણનો અનુભવ ભાવના ભૂકા બોલાવી દે છે. એ કોઈ અતિશયોક્તિ નથી, એક્ઝેક્ટ બરાબર આ પરિસ્થિતિ છે. કાંઈ એક જરા પણ એમાં અતિશયોક્તિ નથી. એક ટકાની અતિશયોક્તિ નથી. વસ્તુ સ્થિતિ આ છે. વનમાં હરણ આદિની જેમ અજ્ઞાન તપસી છે. પુરુષ ગમે ત્યાં રહો, કોણ અનુભવી પુરુષ ગમે ત્યાં રહે, અનુભવ પ્રસાદ થી તે સદા પૂજ્ય છે. લખ્યું છે 200-250 વર્ષ પહેલા લખ્યું છે. વર્તમાન પરિસ્થિતિ ઉપર લખ્યું છે, એવું નથી. સદા પૂજ્ય છે લખ્યું. એ અનુભવ સુધાનું પાન કરીને, અનુભવ અમૃતનું પાન કરીને અનેક ભવ્ય જીવ અમર થયા. અમર થયા એટલે જન્મ મરણ રહિત થયા. એના જન્મ મરણ મટી ગયા. તારે હવે મરણને ટાળવું હોય તો અમૃતનો કૂવો અંદરમાં છે, ક્યાંય બહાર લેવા જવું પડે એવું નથી. એમ કે છે